नृपकयो मंत्र यंत्र कछु आई
કૃષ્ણ પૂછે છે કે પ્રહલાદ તને આટલો બધો મારવાનો પ્રયાસ સદા મરતો કેમ નથી? ભગવાન વિષ્ણુ એ થાંભલામાં અવતરણ થયા. હિરણ્યકશિપુને ક્રોધ આવે, વારંવાર પૂછે, આ થાંભલામાં તારો વિષ્ણુ છે?
સંપન્ન કરવા માટે દેશમાં કપાયેલી ગાયોનું રક્ષણ
કમર પાતળી ચંદ્રમા જેવા જેના રૂવાટા છે, સોનાની સમાન ફેલાયેલી સેંકડો ભુજાઓ, નરસિંહદેવ ભગવાન લડે છે, બંને વચ્ચે ધમાધાર યુદ્ધ થઈ રહ્યું છે. ભગવાન ના સિંહો કાપી ગયા, ભગવાન નરસિંહદેવ હિરણ્યકશિપુ સાથે યુદ્ધ કરે, બંને મૂર્તિ સાથે યુદ્ધ. હિરણ્યકશિપુ કોઈ સાધારણ દૈત્ય નથી, સાક્ષાત વીર રસ નું આસ્વાદન કરવા માટે પ્રગટ કરાયો છે. વીર રસ નું આસ્વાદન કરે, બંને ધમાધાર યુદ્ધ કરે, ભયંકર યુદ્ધ ચાલુ છે, બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે ભગવાને જોયું સંધ્યાનો સમય થઈ ગયો, સંધ્યાનો સમય થતા ભગવાન હિરણ્યકશિપુને મારવાનો નિશ્ચય કર્યો. ધરતી ફાટવા લાગી, આકાશ ગરજવા લાગ્યું, હિરણ્યકશિપુના મસ્તક ઉપર ગીત દોડવા લાગ્યા, હિરણ્યકશિપુની માતા પરથી મુકુટ નીચે પડી ગયો, ભયંકર શિયાળનો અવાજ પિતાના દીદીના સ્તને દૂર નીકળવા માંડ્યું. હિરણ્યકશિપુને બધી પ્રકારના અપશુકન, હિરણ્યકશિપુ સમજી ગયો મારા જીવનનો અંતિમ દિવસ. હિરણ્યકશિપુનો ડાબો અંગ ફડકવા લાગ્યો, રંગબાણ કાપવા લાગ્યું. એ સમયે ભગવાન નરસિંહદેવે પોતાના નખેથી હિરણ્યકશિપુનો વધ કર્યો. બોલો નરસિંહદેવ ભગવાન કી
જય,
નરસિંહદેવ ભગવાન કી
જય,
નરસિંહદેવ ભગવાન કી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ
પ્રેમ
રામ રામ હરે હરે.
હરે ભગવાન પ્રગટ હુએ હૈ,
કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ
હરે કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે.
કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે ચલ આયંગે બિહારી
આયંગે
બિહારી ચલ જાયંગે બિહારી હરે કેશવ દ્રીતા નરહરી રૂપ हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशव दीना हरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय नरसिंहदेव जय नरसिंहदेव नरसिंहदेव जय नरसिंहदेव
नरसिंहदेव जय नरसिंहदेव नरसिंहदेव जय
नरसिंहदेव हा नर हरि जय नर हरे नर हरे जय नर हरे
जय
प्रहलाद महाराज भक्त प्रहलाद महाराज प्रहलाद महाराज भक्त प्रहलाद महाराज
प्रहलाद महाराज भक्त प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज
जय जय
प्रभुपाद
प्रभुपाद प्रभुपाद प्रभुपाद
जय जय प्रभुपाद 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 प्रभुपाद
दूत गौर हरि बोल हरि बोल हरि
विघ्न विनाशक नरसिंहदेव भगवान की भक्त शिरोमणि प्रहलाद महाराज की श्री श्री नरसिंहदेव प्रागट्य की जय गौर हरि प्रेमानंदे बधा भक्तो पोतपोताना स्थान उपर बेसी जाए बधा भक्तो पोतपोताना स्थान उपर बेसी जाए अने शांति जाळवे
श्री नरसिंह जय नरसिंह जय जय श्री नरसिंह प्रह्लादेश जय पद्म मुख पद्म भृंगम उग्रम वीरम महाविष्णु ज्वलन्तो सर्वतो मुखम् नरसिंहाभीषणं भद्रम् मृत्युर्मृत्युनमाम्यहम्
नरसिंहदेव भगवान की नरसिंहदेव भगवान की तृतीया प्रहलाद महाराज की कृपा थी नरसिंहदेव भगवान प्रागट थयो अने माणामोरा गाम में सवाणी परिवार ना कृपा थी नरसिंहदेव प्रागट्य नो आपणे लाभ लीधो। हवे नारद मुनि सभा में उभा छे कथा कही रहा छे। परीक्षित महाराज जिज्ञासा करे के हे नारद जी भगवत श्रोतुम इच्छामि निणाम धर्म सनातनम भगवान श्री कृष्ण ने प्राप्ति करवा माटे वर्ण अने आश्रम नु निर्माण थयु छे तो हवे तमने ई तमे अमने ई बताओ कि कया वर्ण ना लोको ए केवी रीते भगवान नी भक्ति करवी जोईए। त्यारे नारद मुनि सन्यासी धर्म नु निरूपण करे सन्यास धर्म नु निरूपण करता के परीक्षित जे व्यक्ति भौतिक भोगोती संन्यास लई भगवान नी भक्ति करशे ईज भगवान ने प्राप्त करी सकशे। त्यारे परीक्षित महाराज जिज्ञासा करे कि प्रभु तमे एम कीधु कि संन्यासी ज भगवान नी प्राप्ति करशे तो हूँ तो गृहस्थ छू गृहस्थम एताम पदवी विधिना ये न चांजसा हे प्रभु हूँ तो गृहस्थ छू अने मारी जेवा गृहस्थ जीवन में फसायेला गृह मुड्ढधी माटे तमे उपदेश आपो एवो उपदेश आपो कि जेथी गृहस्थ जीवन में रहीने हूँ भगवान नी प्राप्ति करी शकूं। त्यारे नारद मुनि गृहस्थ जीवन माटे बहु सुंदर उपदेश आपे गृहेषु अवस्थितो राजन कुर्वन क्रिया यथोचिता गृहस्थ ने भगवान नी प्राप्ति करवा माटे सौ प्रथम એને ઘર ન છોડવું જોઈએ. ઘરનો અર્થાત થાય એને એના કર્તવ્યોથી વિમુખ ન થવું જોઈએ. પોતાના કર્તવ્યો નિભાવતા નિભાવતા ભગવત કથા સાંભળી, ભગવાનનું નામ લઈ, ભગવાનની ભક્તિમાં સ્થિત થવું, કૃષ્ણ માટે જ બધા કાર્ય કરવા, કૃષ્ણને ભોગ લગાવી પ્રસાદ રૂપે ભોજન કરવું, અને કોઈ પણ વસ્તુ ઘરે આવે એની પહેલાં ભગવાનને અર્પણ કરવી. જો આવી રીતે ગ્રસ્ત વ્યક્તિ ગ્રસ્ત જીવન વિતાવશે તો નિશ્ચિત એ ભગવાનની પ્રાપ્તિ કરશે. આટલું કહેતા સપ્તમ સ્કંદ અહીંયા સમાપ્ત થાય. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસાયામ સંહિતાયામ સપ્તમ સ્કંદ સમાપ્ત. બોલો હરે કૃષ્ણ હરે. આઠમા સ્કંદમાં સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને મન્વંતરની કથા સંભળાવે છે. ભક્તો, એક મન્વંતરમાં એક મનુ આ બ્રહ્માંડ ઉપર રાજ કરે અને એ મન્વંતરમાં એક ઇન્દ્ર સ્વર્ગ ઉપર રાજ કરે અને એ મન્વંતરમાં ભગવાનનો એક મન્વંતરા અવતાર થાય. ભગવાનના અવતાર ઘણી પ્રકારના, શક્યાવેશ અવતાર, યુગ અવતાર, એમાંનો એક છે મન્વંતરા અવતાર. પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે, પ્રભુ કયા મન્વંતરમાં સ્વર્ગના રાજા ઇન્દ્ર કોણ બન્યા, મનુ કોણ બન્યા અને ભગવાને કયો અવતાર લીધો, આ મન્વંતરની કથા સંભળાવો. મન્વંતર એટલે તમને બધાને ખબર જ હશે, તમે સાંભળી ચૂક્યા છો, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળી આ ચાર યુગનો એક ચતુર્યુગ બને. આવા 71 ચતુર્યુગની અવધિ એક મન્વંતરની અવધિ કહેવાય. 71 ચતુર્યુગ બરાબર એક મન્વંતર. તો આવા એક મન્વંતરના સમય સુધી એક મનુ આખા બ્રહ્માંડમાં રાજ કરે. તો કયા કયા મનુ ત્યાં અને એક કલ્પમાં? કહેવાય છે કે 14 મન્વંતર થાય. સુખદેવ ગોસ્વામી પ્રારંભ કરે, પ્રથમ મન્વંતરના મનુ સ્વયંભૂ મનુ થયા, બીજા મન્વંતરમાં સ્વરિચિસ નામના મનુ અને એમાં ઇન્દ્ર, રોચન નામના ઇન્દ્ર, અને એ સમયે એ મન્વંતરમાં ભગવાને વિભુ નામનો અવતાર લીધો. વિભુ નામનો અવતાર લઈ આજીવન બ્રહ્મચારી વ્રતનું પાલન કરી 88,000 ઋષિમુને બ્રહ્મચર્ય વ્રતનો ઉપદેશ દીધો. તૃતીય મન્વંતરના રાજા થયા ઉત્તમ, જેના મનુ બન્યા. એમાં સત્યજીત નામના રાજા ઇન્દ્ર બન્યા અને એ મન્વંતરમાં ભગવાને સત્યસેન નામનો અવતાર લીધો. સત્યસેન નામનો અવતાર લઈ અસત્ય પરાયણ, દુષ્ટ ચરિત્ર અને દુષ્ટ રાક્ષસોનો વિનાશ કર્યો અને જીવનો ઉદ્ધાર કર્યો. કે છે ચતુર્થ મન્વંતરમાં તામસ નામના રાજા મનુ બન્યા, ઋષિજ નામના રાજા ઇન્દ્ર બન્યા અને આ મન્વંતરમાં ભગવાને હરિ નામક અવતાર લીધો અને હરિ નામક અવતાર લઈ ગજેન્દ્ર નામના હાથીને મગરના મોઢામાંથી મુક્ત કરાવ્યો. જ્યારે આટલું કીધું પરીક્ષિત મહારાજે હાથ ઊંચો કર્યો, પ્રભુ ઉભા રહ્યો, તમે આજે ચાક્ષુષ મન્વંતરની વાત કરો છો, ચતુર્થ મન્વંતરમાં ભગવાન હરિ દ્વારા ગજેન્દ્રનો ઉદ્ધાર, તો એ ગજેન્દ્રનો ઉદ્ધાર કેવી રીતે થયો, એ ગજેન્દ્ર કોણ હતો, તમે મને એ કથા વિસ્તારથી સંભળાવો. જ્યારે સુખદેવ ગોસ્વામી ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવે કે સ્વર્ગમાં એક બહુ સુંદર ઉદ્યાન છે, ઋતુમત નામનું ઉદ્યાન, અને બહુ વિશાળ જંગલ છે. આમ તો જંગલનો રાજા સિંહ હોય, પણ એ સમયે જંગલનો રાજા આ ગજેન્દ્ર હતો. એક હાથી હતો અને ખૂંખાર વિશાળ એનું શરીર હતું. કહેવાય છે કે હજારો એની પત્ની હતી અને હજારોની માત્રામાં એના સંતાનો હતા. કહેવાય છે કે આ હાથી જ્યારે ઘરેથી બહાર નીકળતો જંગલમાં ઘણે ઘણા ઝાડ હોય ઝાડી હોય પણ જે રસ્તેથી આ ગજેન્દ્ર નીકળતો એ રસ્તો હાઈવે થઈ જતો, બિલકુલ સાફ થઈ જતો. જંગલના મોટા મોટા પ્રાણીઓ હાથીથી આ ગજેન્દ્રથી બીતા હતા. એક સમયની વાત, આ ગજેન્દ્ર એની પત્ની અને છોકરાઓ સાથે, બહુ ગરમીની ઋતુ હતી અને જંગલમાં બહુ ફરતા 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 એક સરોવર પાસે પહોંચ્યા. સૌ પ્રથમ ગજેન્દ્ર એ સરોવરમાં ઉતર્યો, ઉતરીને સ્નાન કર્યું અને પોતે સ્નાન કરાવ્યા બાદ પોતાની પત્નીઓને સ્નાન કરાવ્યું, કરાવવું જોઈએ. ત્યારબાદ પોતાના પુત્રોને છોકરાઓને સ્નાન કરાવવા માંડ્યો. સુખદેવ ગોસ્વામી કે પત્ની અને પુત્રને સ્નાન કરાવવું કોઈ વાંધો નહીં, પણ પછી ગજેન્દ્ર એમાં રમવા મળ્યો એ વાંધો. સંસારના કર્તવ્યો કરો ત્યાં સુધી કોઈ વાંધો નહીં, પણ શોખના ગાજર ખાવા માંડો તો પછી એમાં કાળ આવે અને મૃત્યુ ઉત્પન્ન થાય. ગજેન્દ્ર સરોવરમાં ઊભો છે અને ઊભા ઊભા સુંડમાં પાણી ભરી બધાની સાથે રમવા માંડ્યો. જ્યારે બધા ઉપર પાણી નાખવા માંડ્યો એ સમયે એ સરોવરનું પાણી ઉદ્વિગ્ન થવા માંડ્યું, આંદોલિત થવા માંડ્યું અને ઘણા વર્ષોથી એ સરોવરમાં એક મગર રહેતો હતો, એક ગ્રાહ. મગરે જોયું કે મારા એરિયામાં મારા સ્થાને આ કોણ ઉત્પાત મચાવી રહ્યું છે. એ સમયે મગર પાણીના મારફતે એ ગજેન્દ્ર પાસે આવી ગજેન્દ્રના પગ પકડી લીધા. પેલા તો ગજેન્દ્રને કઈ થયું નહીં, સાધારણ પ્રાણી હશે, હમણાં છોડી દેશે. પણ કહેવાય છે કે એ ગ્રાહે ગજેન્દ્રના પગ એવા પકડ્યા પછી મૂક્યા નહીં. બહુ શક્તિશાળી ગ્રાહ હતો અને મોઢામાં દબાવી ગજેન્દ્રને ખેંચતો જાય ખેંચતો જાય. હવે એ ગજેન્દ્રને બચાવવા માટે એની બધી પત્નીઓ મહેનત કરે, એક પછી એક સાંકળ બનાવી લિંક બનાવી ગજેન્દ્રને અંદરથી ખેંચે. છોકરાઓ મહેનત કરે પણ કાળના મોઢામાં એનો પગ વયોગ્યો છે. ભક્તો, સુખદેવ ગોસ્વામી આ ગજેન્દ્રની કથા કહીને આપણને ઉપદેશ દઈ રહ્યા છે. સંસારમાં ગમે એવી પત્ની હોય, ગમે એવા છોકરા હોય, કાળના મોઢામાં જ્યારે આવી જશો ને, કોઈ પત્ની અને છોકરા બચાવવા નહીં આવે. રાત દિવસ જેનું પાલન અને પોષણ કરો છો, જેની માટે આખું જીવન વેડફી નાખો છો, એ મૃત્યુના મોઢામાંથી નહીં બચાવી શકે, કોઈ ન બચાવી શકે. આ સંસારના એકથી એક રાજા મહારાજા થઈ ગયા, આપણે તો એક સાધારણ માનવી. કહેવાય છે, દસ વદન સહસ્ત્ર બાહુ, દસ વદન આદ નીતો, બચે ન કાલ બલીતે, હમ હમ કરી ધન ધામ સવારે, અંત ચલે ઉઠ રીતે. આપણે તો એક માથું સહસ્ત્ર બાહુ, જેની સહસ્ત્ર ભુજા હતી, એક આરે 500 બાણ ચલાવતો એવો કાર્તવીર અર્જુન પણ મોતના ઘાટે ઉતરી ગયો. જેના 10-10 માથા હતા એ અહીંયા આવ્યા ને આવીને વયા ગયા. આપણે તો એને અમે આ કાળના મોઢામાંથી કોઈ નથી બચતું, માટે આ કાળ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ભજન કરી લેવું જોઈએ. ઈ ગ્રાહ ઈ ગજેન્દ્રના પગ પકડીને ખેંચે અને અહીંયાથી બચાવવાનો પ્રયાસ પણ થાય. સંસારમાં કરોડો કરોડો રૂપિયા ભેગા કર્યા હોય અને જ્યારે મરવાની ઘડી આવે ને તો છોકરાઓ કે ડોક્ટરને, એકથી એક મોટામાં મોટા ડોક્ટરને બોલાવે કે તમે કરોડો રૂપિયા લઈ લો પણ મારા બાપાને એક કલાક જીવાડી દો, જીવનનું બધું ધન વ્યર્થ જશે, કાંઈ કામમાં નહીં આવે. કાળના મોઢામાં ગજેન્દ્રનો પગ છે અને એ ગ્રાહ એને ખેંચી રહ્યો છે. કહેવાય છે કે ગજેન્દ્ર એટલો શક્તિશાળી હતો, એટલો શક્તિશાળી હતો કે આવા હજાર ગ્રાહ તે ગજેન્દ્ર પાસે આવ્યો હોત ને તો ઉપાડીને ફેંકી દેત. પણ દુઃખની વાત એ હતી કે ગજેન્દ્ર સમુદ્રમાં હતો. સ્થાનમ પ્રભાવમ ન બલમ પ્રભાવમ अपनी गली में कुत्ता भी शेर होता है। आवा हजार मगज मगरमच्छ जो पृथ्वी ऊपर होत ने तो केटलाय नहीं मारी नाख्या होत, पण गजेंद्र बचारो पानी में फसाणो छे, बीजाना घरे फसाणो छे। केवाय केवाय छे के देवताओना हजार वर्ष सुधी युद्ध चाल्यू, साधारण युद्ध नहोतुं, बधा देवताओ आवी ग्या जोवा माटे, भयंकर युद्ध। પણ સ્થાનના પ્રભાવને કારણે મગરમચ્છ ગજેન્દ્રને ખેંચી ગયો છે। એક બહુ સુંદર કથા યાદ આવે છે, સ્થાનમ પ્રભાવમ। એકવાર ભગવાન શિવ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુ અને શિવજી બે હામામે બેઠા હતા, વાતો હાલતી હતી। એમાં વિષ્ણુનું વાહન ગરુડજી બાજુમાં બેઠું હતું અને નાગદાદા શિવજીના ગળામાં બેઠા હતા। તો ઘડીએ ને વારે એ શિવજીના ગળામાં એ નાગ ગરુડને ફૂફકાર મારે, ઘડીએ ને વારે। પેલા ગરુડને મનમાં બહુ ક્રોધ આવે, પણ વારંવાર જયારે ફૂફકાર મારે ત્યારે ગરુડજી કે, સ્થાનમ પ્રભાવમ ને બલમ પ્રભાવમ, તારી જેવા હજાર નાગ આવે ને ઉપાડીને ફંગોળીને ફેંકી દઉં, પણ તું જે સ્થાન ઉપર બેઠો છો ને એનો પ્રભાવ છે, શિવજીના ગળે બેઠો છો એટલે હું કઈ કરી નથી શકતો। સ્થાનનો બહુ પ્રભાવ હોય, આ પાણીનો પ્રભાવ મગરમચ્છ, એ ગ્રહની શક્તિ ધીમે ધીમે વધતી ગઈ અને હાથીની શક્તિ ઘટતી ગઈ, અને ધીમે ધીમે એ મગર એ ગ્રહ હાથીને પાણીમાં ખેંચે, ખેંચતા ખેંચતા હાથીનું આખું શરીર પાણીમાં ડૂબી જાય। જ્યારે અંતે હાથીનું ગળું બચે ત્યારે એ હાથી ભગવાનને યાદ કરે, ગજેન્દ્રને મરતી સમયે ભગવાનની યાદ આવી। સુરેશ ગોસ્વામી કહે છે, એવમ વ્યવસ્થિતો બુદ્ધ્યા સમાધાય મનોરિધિ જજાપ પરમં જાપ્ય પ્રાગ જન્મનું શિક્ષિતમ। ગયા જન્મની વાત યાદ આવી, મરતી સમયે ભગવાન ગોવિંદ ભગવાન ગોપાલની યાદ આવી।
Thank you.
નમસ્કાર. અંત સમયે ભગવાનને યાદ કરતા જ એ ગજેન્દ્રના શબ્દો ભગવાનના ધામમાં ગયા અને ભગવાને જેવો એ હાથીનો અવાજ, હાથીની સ્તુતિ સાંભળી, સાંભળતાની સાથે જ ભગવાન વૈકુંઠને છોડી એટલી સ્ફૂર્તિથી ગજેન્દ્ર પાસે આવી એની રક્ષા કરી. આચાર્યો કહે છે, વૈકુંઠમાંથી જ્યારે ભગવાન નીકળ્યા ત્યારે લક્ષ્મીજીએ કીધું, પ્રભુ ક્યાં જાઓ છો? ત્યારે ભગવાન હા ત્યાં બોલ્યા અને થી હાથી પાસે આવીને બોલ્યા. ભગવાને ચક્ર હાથમાં લીધું અને ચક્ર દ્વારા એ ગ્રાહ એ મગરનું માથું કાપી નાખ્યું અને ગજેન્દ્રને મુક્ત કર્યો. ગજેન્દ્ર ભગવાનનો ભગત. જો બહુ સુંદર સિદ્ધાંત આ બધી કથાઓમાં છે. ગજેન્દ્ર ભગવાનના ધામમાં ગયો અને ભગવાનનું ચક્ર એ ગ્રાહને લાગવાથી ગ્રાહ પણ ભગવાનના ધામમાં. પણ ફરક એટલો, ગ્રાહ પેલા ભગવાનના ધામમાં ગયો અને ગજેન્દ્ર પછી ભગવાનના ધામમાં ગયો. હવે પ્રશ્ન થાય કે સ્તુતિ તો ગજેન્દ્રએ કરી હતી, ભગવાનને બોલાવવા વાળા ગજેન્દ્ર, તો ગજેન્દ્ર પેલા ગ્રાહ કેમ ભગવાનના ધામમાં આવ્યો ગયો? કારણ કે જે ભગવાનને પુકારે એ પેલા ભગવાન પાસે જાય ને. ગજેન્દ્ર પેલા, ગ્રાહ ભગવાનના ધામમાં એટલા માટે વયો ગયો કારણ કે ગ્રાહે ભક્ત ગજેન્દ્રના પગ પકડ્યા હતા. ભક્તો આ જન્મમાં આ જીવનમાં જો વૈષ્ણવના પગ પકડી લેશો ને તો એ વૈષ્ણવ કરતા પણ તમે પેલા ધામમાં વયા જશો. વૈષ્ણવની મહિમા. પણ પરીક્ષિત મહારાજના મનમાં પ્રશ્ન થાય, હાથીના શરીરમાં હોવા છતાં ગજેન્દ્રને આટલી સુંદર સ્તુતિ યાદ કેમ આવી? એટલે પરીક્ષિત સુખદેવ ગોસ્વામી પૂર્વજન્મની કથા કે ઓલો ગ્રાહ હતો એ ગયા જન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો. એકવાર દેવલ ઋષિ નદીમાં સ્નાન કરતા હતા, આ ગંધર્વને મજાક સૂજી અને ઋષિ સ્નાન કરતા કરતા પાણીની અંદરથી દેવલ ઋષિના પગ પકડ્યા અને ખેંચ્યા. ત્રણ ચાર વખત ઋષિને ક્રોધ આવ્યો અને હુહુ નામના ગંધર્વને શ્રાપ આપી દીધો કે તું મારા પગ પકડે છો મગરની જેમ, જા તું મગર થઈ જા. ગંધર્વને પશ્ચાતાપ થયો, હાથ જોડી પ્રાર્થના કરે ત્યારે દેવલ ઋષિ કે એક કામ કરો, શ્રાપ તો મેં તમને દીધો છે પણ આશીર્વાદ આપું છું, જે દિવસે ભગવાનના ભક્તના પગ પકડી લેશો ને એ દિવસે તમારો ઉદ્ધાર થઈ જશે. તો પણ હાથીને કેમ આટલી સુંદર સ્તુતિ યાદ આવી? તો હાથી ગયા જન્મમાં ઇન્દ્રદુમ નામના રાજા હતા, ભગવાનના પરમ ભક્ત હતા. એક દિવસ એની ઝૂંપડીમાં બેસી ભગવાનનું ધ્યાન કરતા હતા. દુર્વાસા ઋષિના 10,000 શિષ્યો સાથે ત્યાંથી નીકળ્યા. આ તો બિચારા ધ્યાન કરતા હતા પણ દુર્વાસા ઋષિને લાગ્યું કે મને જોઈને નાટક કરે છે, હાથીની જેમ મૂળ જેમ બેઠો છે, શ્રાપ આપી દીધો તું હાથી થઈ જાજે. દુર્વાસા ઋષિ તો શ્રાપ આપવામાં ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે અત્યારે. હોવું જોઈએ મન ભાવે ત્યારે, ગમે ત્યારે ક્રોધિત થઈ જાય, ગમે ત્યારે શ્રાપ આપે. અને પછી એક કથા આવે છે એમાંય દુર્વાસા ઋષિ શ્રાપ આપે. મનવંતરની કથા સંભળાવતા પાંચમા મનુ નું નામ રૈવત હતું. આ મનવંતરમાં ભગવાને વિભુ નામનો અવતાર લીધો. ઇન્દ્રનું નામ વિભુ હતું અને ભગવાને વૈકુંઠ નામનો અવતાર લીધો. છઠ્ઠા મનવંતરનું નામ ચાક્ષુષ. આ મનવંતરમાં મંત્રજુનનું નામના ઇન્દ્ર ત્યાં અને આ છઠ્ઠા મનવંતરમાં ભગવાનનો અજીત નામનો અવતાર થયો. અજીત નામના અવતારે ભગવાન અજીતે સમુદ્ર મંથન કરાવ્યું. સુખદેવ ગોસ્વામીને પરીક્ષિત મહારાજ હાથ ઉપર કરીને કે પ્રભુ તો તમે મને સમુદ્ર મંથનની કથા સંભળાવો. એકવાર દુર્વાસા ઋષિ ભગવાનના વૈકુંઠ નામક ધામમાં જાય, ભગવાને બહુ સુંદર એમની વૈજંતી માળા દુર્વાસા ઋષિને પ્રસાદ રૂપે આપી. પ્રસાદ માળા લઈ પાછા ફરે એ સમયે રસ્તામાં ઐરાવત ઉપર સવાર ઇન્દ્ર મળ્યા. ઇન્દ્રએ વેરાવત ઉપર બેઠા બેઠા પ્રણામ કર્યા અને અહીંયા દુર્વાસા ઋષિ પ્રસન્ન થઈ ભગવાનનો જે પ્રસાદ હતો એ પ્રસાદ માળા ઇન્દ્રના ગળામાં નાખી દીધી. હવે ઇન્દ્રએ વિચાર કર્યો, હું તો હોનાની માળા પહેરવા વાળો, હીરા મોતી જડિત રત્નોની માળા પહેરવા વાળો, આ ફૂલની માળા હું શું કરીને કરીશ. ઇન્દ્રએ પોતાના ગળેથી માળા કાઢી હાથીના ગળામાં નાખી દીધી. હવે હાથી શું જાણે માળાનો શું પ્રભાવ, હાથીએ પોતાના ગળામાંથી કાઢી પગ નીચે કુચડી નાખી, ચેપી નાખી, અને દુર્વાસા ઋષિ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હન દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો અને કીધું, અરે મૂરખ, તે ભગવાનનો અપરાધ કર્યો છે ને મારો અપરાધ કર્યો છે, હું તને શ્રાપ આપું છું, તને જે ધન અને પદના અભિમાનમાં અપરાધ કર્યો છે એ ધનથી તું ચ્યુત થઈ જા, તું શ્રીહીન બની જા. અસુરો તો વાટ જ જોઈ રહ્યા હતા કે ક્યારે ઇન્દ્રની શક્તિ ઓછી થાય, અમે યુદ્ધ કરી અને સ્વર્ગ જીતી લઈ. અસુરોએ ચઢાઈ કરી અને સ્વર્ગ જીતી લીધું. એ સમયે ઇન્દ્રએ જોયું કે સ્વર્ગ હાથમાંથી વહ્યું ગયું છે, ત્યારે ઇન્દ્ર બ્રહ્માજી પાસે આવ્યા, પ્રભુ હવે કંઈક કરો. બ્રહ્માજી ઇન્દ્ર શિવજી સમેત બધા દેવતાઓને લઈ ક્ષીરસાગરના તટે ગયા. પુરુષ સુક્ત નામક સ્તુતિ કરી ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ દેવતાઓને આદેશ આપે, તમે સમુદ્ર મંથન કરો. અને સમુદ્ર મંથન તમે એકલા નહીં કરી શકો, માટે દેવતાઓ સાથે મિત્ર, અસુરો સાથે મિત્રતા કરો. બોલા કે અસુરો મારી નાખશે, અમને એની હારે મિત્રતા કરશે. ઇન્દ્ર કે અસુર હારે મિત્રતા કરી, અમતા તમે કહેતા હો અસત સંગ ત્યાગા. ભગવાન કે બુદ્ધિથી કામ લ્યો. ભગવાનને એક દ્રષ્ટાંત આપવું પડ્યું. ભગવાન કે એકવાર એક મદારીએ એક ટોપલીમાં સાપને પૂરી દીધો અને 10 મિનિટ પછી એક ઉંદરને એ ટોપલીમાં પૂરી દીધો. ઉંદર અને સાપ બે એક ટોપલીમાં ભજાણા. સાપ ચાહે તો ઉંદરને ખાઈ શકે, પણ સાપે ઉંદરને ખાધો નહીં. સાપે કીધું, તમે ડરો નહીં મૂષક મહાશય, આપણે બે મિત્ર છીએ, તમારે ડરવાની જરૂર નથી, હું તમને નહીં ખાઉં. ઉંદર તો ખુશ થઈ ગયો, વાહ આજે બચ્યા. પણ સાપે કીધું, એક કામ કરો, તમે તો આ ટોપલીને કાપી શકો એમ છો, તમારા દાંત તો ભગવાને અદ્ભુત રચના આપી છે, તો તમારા દાંત દ્વારા આ ટોપલીને કાપી નાખો, એમાં એક છિદ્ર કરો ને પછી આપણે બે નીકળી જશું. ઉંદરને વાત ગમી અને ધીમે 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 ટોપલી કાપવા માંડ્યો. ફવાર પડી ત્યાં ટોપલી કપાઈ ગઈ. સાપે કીધું, મૂષક મહાશય, તમે થોડાક બાજુ માર્યો, હું જોઈ લઉં આમાંથી આપણે નીકળી શકીએ કે નહીં. તો સાપ એ છિદ્રમાંથી બારો નીકળ્યો અને મોઢું ખુલ્લું રાખીને એ છિદ્ર પાસે બેઠો અને કીધું, મૂષક મહાશય, હવે આવી જાઓ બારા. ઉંદર જેવો બારો નીકળે, સાપના મોઢામાં ગપ કરીને સાપ છૂટી ગયો અને ઉંદરને ખાઈ લીધો. ભગવાન કે આમ કરવાનું છે આપણે. ભગવાને એના ભક્તોને નીતિ શીખવાડે. અસુરો સાથે મિત્રતા કરો, સમુદ્ર મંથન કરો, પછી જે અમૃત મળે એ તમે પીજો. ઇન્દ્ર કે એ થોડી પીવા દે એમ છે. ભગવાન કે હું બેઠો છું. ભગવાનના કહેવાથી ઇન્દ્ર બલિ મહારાજની સભામાં ગયા. અસુરોના રાજા બલિ સાથે ઇન્દ્રએ મિત્રતા કરી સમુદ્ર મંથન પ્રારંભ. સમુદ્ર મંથન કરવા માટે 10,000 યોજન મોટો મંદરાચલ પર્વતને લાવ્યા, એની રસ્સી બનાવવા માટે વાસુકી નાગને લાવ્યા. હવે એમાંય તે ભગવાને કીધું હતું કે તમે ક્યારેય ના ન પાડતા, અસુરો જે માંગે એને હા પાડી દેજો, કારણ કે અસુરોનો સ્વભાવ છે મને આપો મને આપો. તે ભગવાને ઇન્દ્રને ઈશારો કર્યો, એક કામ કરો, એ વાસુકી નાગના મોઢા પાસે ઊભા રહી જાઓ. તમે એ રસી બનાવી હતી, મોઢા પાસે ઊભા રહ્યો. તો દેવતાઓ બધા વાસુકી નાગના મોઢા પાસે ઊભા રહ્યા. ત્યાં અસુર ક્રોધિત થઈને કહેવા માંડ્યા, અમે સમુદ્ર મંથન નહીં કરવી, કેમ હું થયું ભાઈ તમને, તમે વાસુકી નાગનો મોઢાનો ભાગ પકડો ને અમે વાયનો ભાગ પકડવી, કાલે પેપરમાં શું આવશે કે અસુરોએ પાછળનો ભાગ પકડ્યો, આટલો ખરાબ ભાગ અમે થોડી પકડશું, તમારી કરતા અમે કમ છીએ, તમારી જેટલું જ અમે ભણ્યા છીએ, તમારી જેટલા સુંદર છીએ, અમે પાછળનો ભાગ નહીં પકડી, અમને આગળનો ભાગ પકડવા દો. ભગવાને કીધું તું જે માંગે એ આપી દેજો. તો દેવતાઓએ પૂંછડીનો ભાગ પકડ્યો અને અસુર લોકોએ. ભગવાન ચાહતા હતા, કારણ કે જ્યારે સમુદ્ર મંથન થવાનું હતું ત્યારે સાપની રગડ એ પર્વત સાથે થવાની હતી અને સાપમાંથી ઝેર નીકળવાનું હતું, અગ્નિ નીકળવાની હતી, અને અગ્નિને કારણે બહુ તાપ લાગવાનો હતો. દેવતાઓને બચાવવા માટે ભગવાને આ લીલા કરી. સમુદ્ર મંથન પ્રારંભ થયું. સમુદ્ર મંથનમાં કહેવાય છે કે સૌ પ્રથમ સમુદ્રમાંથી વિષ નીકળ્યું, હલાહલ વિષ. આ વિષ દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી, શંભુ શરણે પડી કષ્ટ કાપો. સમય નથી એટલે આપણે ભજન નથી ગાવું, કારણ કે હજી આજે ભગવાન વામન આવવાના છે. શિવજીને પ્રાર્થના કરી, દેવાધિદેવ મહાદેવે એ હલ હલાહલ વિષને ધારણ કરી લીધું. પણ કથાનો સાર એટલો જ છે કે ઉગ્ર વિષને શિવજી કેમ પચાવી લીધું, કારણ કે શિવજીએ રા બોલીને મોઢું ખોલ્યું, વિષ અંદર નાખીને મ રામ નામના પ્રભાવથી એ વિષ અમૃતનું કામ કરી લીધું, અમૃત બની ગયું. ભગવાનની ભક્તિ કરવા વાળા માટે વિષ પણ અમૃત થઈ જાય, અને જે ભક્તિ ન કરતા હોય ને એની માટે અમૃત પણ વિષ થઈ જાય. જો તમે વિષ પીધું છે પણ અમૃતનું કામ. નીલકંઠ કહેવાણા મીરાબાએ વિષ પીધું, કાંઈ પ્રભાવ નહીં. અને રાહુએ અમૃત પીધું હતું પણ વિષનું કામ, મરી ગયો. આગળ કથા આવશે. દેવાદિદેવ મહાદેવે વિષ ધારણ કર્યું, ત્યારબાદ સમુદ્ર મંથન ફરીથી ચાલુ થાય. સમુદ્ર મંથન ચાલુ થતા સમુદ્રમાંથી બીજું રત્ન કામધેનુ ગાય નીકળે. અસુરો કહેવા માંડ્યા, મારે અમારે જોતી છે, અમારે જોતી છે. ત્યાં ભગવાન કે તમે ગાયનું શું કરશો, તમે તો ચા પીવા વાળા છો, આ બ્રાહ્મણોને આપો, આનું દૂધ પીવે. આ ચા ભગવાન, જો ભગવાન શું કહે છે, અસુર હોય ને એ ચા પીવે. હવે નિર્ણય આપણા હાથમાં છે, આપણે અસુર બનવું છે કે બ્રાહ્મણ દેવતા બનવું છે. બ્રાહ્મણોને આપો. તો એ ગાય, ભગવાન તો ઉપર જ બેઠા હતા, ચલો બ્રાહ્મણોને, બ્રાહ્મણ લઈ ગયા હતા કામધેનુ ગાયને. ફરીથી સમુદ્ર મંથન ચાલુ થતા સમુદ્રમાંથી ત્રીજું રત્ન ઉર્વશી, બહુ સુંદર અપ્સરા નીકળી. અસુરો કે મારે જોતી છે, મારે જોતી છે. ક્ષમા કરજો, ત્રીજું રત્ન ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો. અને જ્યારે આ ઘોડો નીકળ્યો ત્યારે કે અમારે જોતું, અમારે. ભગવાન કે વાંધો નહીં, આપી દો અસુરોને. બલિ મહારાજ એ ઘોડો લઈ ગયા, અને પછી ત્યાર પછી બલિ મહારાજ એ જ ઘોડા ઉપર સવાર કરતા સમુદ્ર મંથન પ્રારંભ કરતા ચોથું રત્ન એરાવત નામનો હાથી નીકળ્યો. અસુરો કે અમારે જોતો છે, અમારે જોતો છે. ભગવાન કે જો હિસ્સો બે પાર્ટીમાં બરાબર હોવો જોઈએ, તમે ઘોડો લીધો, હવે હાથી ઇન્દ્રને આપો, કારણ કે હવે દેવતાઓનો વારો છે. તો હાથી ઇન્દ્રને આપી દીધો, એરાવત નામનો હાથી ઇન્દ્રે રાખ્યો. પછી સમુદ્ર મંથન કરતા પાંચમું રત્ન કૌસ્તુભ મણિ નીકળ્યું. અસુરો કે અમારે જોતું, અમારે. ભગવાન કે આમાં મારો કઈ ભાગ છે કે નહીં? તમારો આ પર્વતને ટકાવવા મેં કશ્યપ અવતાર ધારણ કર્યો, અજીત અવતાર ધારણ કર્યો, મેં તમને આટલી મદદ કરી, તમે બધા મરી ગયા હતા આ પહાડ નીચે દબાઈને, મેં તમને જીવતા કર્યા, મારો કઈ આમાં ભાગ છે કે નહીં? એક કામ કરો, આ કૌસ્તુભ મણિ તમે મને આપી દો. નો દેવતા કાંઈ બોલે, નો અસુર કાંઈ બોલે, ભગવાને કૌસ્તુભ મણિ ગળામાં ધારણ કર્યું. ફરીથી સમુદ્ર મંથન પ્રારંભ થયું, અને છઠ્ઠું રત્ન પારિજાત વૃક્ષ ઉત્પન્ન થયું. પારિજાત વૃક્ષ ઉત્પન્ન થયું તો હવે આ અસુરનો વારો હતો. ભગવાન કે અસુરોને કે લઈ લો આ પારિજાત વૃક્ષ. અસુર કે આ વૃક્ષને શું કરવું અમારે, આ ઝાડવા લેવા આવ્યા છીએ અહીંયા? તો કે ઠીક છે, તમારે વૃક્ષ ન લેવું હોય તો દેવતાને આપી દો. ઇન્દ્ર લઈ ગયા, સ્વર્ગમાં ખોડી દીધું. અસુર હોય ને અસુર, એ ઝાડવા ન રાખે, કાપી નાખે. આ સંસારમાં ઝાડવા કાપવા વાળા અસુર જેવા છે. સમુદ્ર મંથન કથા. સાતમું રત્ન રંભા નામની અપ્સરા નીકળી. અસુરો કે અમારે જોતીશ. ભગવાને કીધું, જો તમારો વારો હતો, તમે ઝાડ ન લીધું, આ વારો દેવતાનો છે, એટલે દેવતાને આપો. આજુબાજુમાં ડિસ્કસ કરો, ભલા માણા જાવા દો ને, આવી તો કેટલી મળશે, જાવા દીધી. રંભા નામની અપ્સરા વહી ગઈ દેવતાઓના પક્ષમાં સ્વર્ગલોકમાં. પછી આઠમું રત્ન સમુદ્રની પુત્રી સાક્ષાત લક્ષ્મી પ્રગટ થઈ, અને આ લક્ષ્મીને પ્રાપ્ત કરવાની ઈચ્છા અસુરોની પણ થઈ, દેવતાઓની પણ થઈ. બધાએ કહેવા માંડ્યા, અમારે જોતું અમારે. ભગવાન કે એને જ પૂછી લો. તો લક્ષ્મીજી કે સ્વયંવર સભા રચો, જેને હું પસંદ કરીશ એના ગળામાં હારમાળા નાખીશ. સ્વયંવર સભા થઈ, સમુદ્ર મંથનને પડતું મૂક્યું. અહીંયા સ્વયંવર સભા થઈ, બધા બેઠા અને લક્ષ્મીજી હાથમાં હારમાળા લઈને ચાલ્યા છે. તો અસુર તો અડધા બેઠા થઈ જાય, મારા ગળામાં આવશે, મારામાં આવશે, પણ કોઈના ગળામાં ન ગઈ. ભાગવતમાં બહુ સુંદર શ્લોકો છે. લક્ષ્મીજી વિચાર કરે, નૂનમ તપો યસ્ય ન મન્યુ નિર્જયો. આ સભામાં એકથી એક પરાક્રમી બેઠા છે, પણ પૂર્ણ કોઈ નથી, પૂર્ણ એકમાત્ર ભગવાન વિષ્ણુ છે. એ સમજી લક્ષ્મીજી એ ભગવાન વિષ્ણુના ગળામાં હારમાળા નાખી. લક્ષ્મીનારાયણના વિવાહ થયા. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. પછી ફરીથી બધા પોતપોતાના ધંધે આવી ગયા. સમુદ્ર મંથન ચાલુ. સમુદ્ર મંથન ચાલુ કરતા નવમું રત્ન વારોની મદિરા નીકળી. અસુરો કે અમારે જોતી અમારે જોતી. ભગવાન કે લઈ લો, તમારા લાયક છે આ. આ દેવતા મનુષ્યના લાયક આ મદિરા જે છે એ આ અસુરોનું ડ્રિંક છે, અસુરોનું પીવાનું પેય છે, મનુષ્યનું નથી. સમુદ્ર મંથન કરતા દસમું રત્ન ચંદ્રમા નીકળ્યો. ચંદ્રમા, બીજનો ચંદ્રમા. અસુરો કે અમને જોતો અમને જોતો. ભગવાન કે ઓલા શિવજી હલાહલ વિષ પીધું છે, અને એ વિષની ગરમી એને લાગી છે. આ ચંદ્રમા એને આપો, થોડી શીતળતા મળે. તો કે કોઈ વાંધો નહીં, હા એણે કામ તો બહુ સારું કર્યું છે. ચંદ્રમાને ટ્રાન્સફર કર્યો કૈલાસમાં. ત્યારથી શિવજી માથામાં ચંદ્રમા ધારણ કરે, અને એનું નામ ચંદ્રમૌલી ભગવાન શિવ થયું. ચંદ્રમૌલી ભગવાન કી જય. ત્યારબાદ સમુદ્ર મંથન પ્રારંભ થાય. અગિયારમું રત્ન શંખ નીકળ્યો. આ શંખ નીકળ્યો તો બધા એમને જોતા રહી ગયા, આ શંખ ને હું કરવો. ભગવાને રાખી લીધો. બારમું રત્ન ધનુષ નીકળ્યું. ભગવાન કે જો તમારી પાસે શસ્ત્રો છે, દેવતાઓ તમારી પાસે પણ છે, આ મને આપી દે. સમુદ્ર માંથી તેરમું રત્ન. ભગવાન ધન્વંતરી નો અવતાર થયો, અને ધીમે ધીમે બારા નીકળે, અને એના હાથમાં એક અમૃતનો ઘડો હતો, ઉપર લખ્યું હતું અમૃત. અને આ તો કહેતા હતા અમારે જોતું અમારે, પણ હવે કીધું નહીં. હવે એકબીજાને અસુરોએ ઈશારો કર્યો, લઈને ભાગો. આ માયકાંગલા જેવા શું કરવાના, આપણે ભાગો ને. એ ધન્વંતરીના હાથમાંથી અમૃતનો ઘડો લઈ બધા અસુરો ભાગ્યા. અને ભાગતા ભાગતા આપસમાં ઝઘડો કરે, મને આપો મને આપો. ઓલી ફૂટબોલની ટીમ હોય ને, ફૂટબોલ ને એક ગેમ આવે રગ્બી, છોકરાઓને ખબર હશે. એ દડો એકના હાથમાંથી બીજાના, બીજાના હાથમાંથી ત્રીજામાં, આમ આ અમૃતનો ઘડો એક પછી બીજામાં. એટલે બાપા કે તું તો હજી નાનો છો, મને પીવા દે, મારે ઉંમરની જરૂર છે. દીકરો કે તમે ગઢા થઈ ગયા, અમને પીવા દો અમને. પિતા પુત્ર આપસમાં બાંધે. આમ બધા દોડતા દોડતા ઝઘડો કરતા કરતા આપસમાં વિચાર કરતા હતા, અમૃત પીશું અમૃત. અને દેવતાઓ માથે હાથ દિન રહી ગયા. ભગવાન તમે તો કહેતા હતા ને અમૃત પીવરાવશો. ભગવાન કે ડરો નહીં. 14મું રત્ન ભગવાનનો એક વિશેષ અવતાર મોહિની અવતાર ધારણ કર્યો. અને એટલું સુંદર સ્ત્રીનું સ્વરૂપ. ભગવાન તો પુરુષના સ્વરૂપમાં જ એટલા સુંદર લાગે, જ્યારે સ્ત્રીનું સ્વરૂપ લે અદ્ભુત સુંદરતા. અને અસુર લોકો જે દિશામાં ભાગતા હતા એ હામીની દિશાએથી ભગવાન આવ્યા. મટકા મારતા મારતા અસુરોની દ્રષ્ટિ જ્યારે મોહિની ઉપર ગઈ, ત્યારે અમૃતને ભૂલી ગયા, પછી મોહિની મનમાં આવી ગઈ. અમૃત તો ક્યાંય પડતું રહી ગયું. એકબીજાને કહેવા માંડ્યા, જો આ આપડી છે, આને આપણે રાખશું. ભલે બાપા કે તારે તને તો ઘણી મળતા મળશે, તું મને રાખવા દે. દીકરો કે બાપા તમે ગઢા થઈ ગયા. તેમ ઝઘડો કરતા કરતા મોહિની પાસે પહોંચ્યા, ને બધા સીધા અદબ વાળીને ઉભા રહી ગયા. અને બે ત્રણ જણાએ કીધું, જે મોટા વડીલો અસુરોમાં હતા ને, કીધું એ અમૃતનો ઘડો હાથમાંથી લીધો અને લઈને મોહિનીના હાથમાં આપી દીધો. કે દેવી તમે દેખાવામાં તો બહુ સુંદર છો, અમારે એ નથી જાણવું તમે ક્યાંથી આવ્યા છો, અમારે કાંઈ લેવા દેવા નથી તમે ક્યાંથી આવ્યા, પણ તમે લાગો છો બહુ સુંદર. અમે બધા એકદમ પ્રોફેશનલ સીધા સાધા માણસો છીએ, બોલીએ કંઈ પૂછ્યું નહોતું, એ તો ઉભા હતા મોહિની, ભગવાન મોહિની રૂપ ધારણ કરી. પણ આ બોલવા માંડ્યા, જો અમે કશ્યપજીના પુત્રો છીએ, દેવતાઓના ભાઈ છીએ, સમુદ્ર મંથન કર્યું, અમૃત નીકળ્યું. પેલા આસુરે આપસમાં વિચાર કર્યો કે જો આને ખબર પડી ગઈ કે અમૃત લઈને ભાગ્યા છે તો આપણી યારે લગ્ન નહીં કરે, એટલે હવે એક કામ કરો, આ અમૃત એને આપીને વાત કરો કે આ અમૃત એક કામ કરો, તમે અમને અને દેવતાઓને સરખે ભાગે વહેંચી દો. પૂરેપૂરો વિશ્વાસ કરી મોહિનીના હાથમાં અમૃતનો ઘડો મૂક્યો. અને ભગવાન પણ એટલા પટુ છે, ભગવાન મોહિનીના રૂપમાં કે જો જીવનમાં ક્યારે મેં કોઈને પરસ્યું નથી, ક્યારે ક્યારે કોઈને પરોસ્યું નથી, સર્વિસ નથી કરી, એટલે કોકને ઓછું, કોકને વધારે, કોકને કદાચ નોય મળે, ભૂલી જાઓ તો પછી મને કહેતા નહીં. તમે ચાર પાંચ અસુર આગળ આવીને કે નો પ્રોબ્લમ, નહીં મળશે તો ચાલશે, તમારું રૂપ અમૃત તમે પી રહ્યા છે. અને એકબીજાના કોલર પકડીને કે તમને કાંઈ પ્રોબ્લમ છે, નહીં નહીં અમને શું પ્રોબ્લમ, ભલે ને તમતાર આપે. તો મોહિની કે હજી તમે વિચાર કરી લેજો, પછી મને તમે દોષ ન દેતા, ભગવાને પહેલેથી જ બધી શરત મૂકી દીધી. તો મોહિની કીધું કે કામ કરો, આ અમૃત ઉભા ઉભા ન પીવાય, કાંઈક કોઈ જગ્યાએ બેસીને પીવાય. સાચી વાત છે, જ્યારે આપણે ભોજન કે પ્રસાદ લેતા હોય ત્યારે પ્રસાદ ઉભા ઉભા ન લેવો જોઈએ. આજે અમારે મુંબઈમાં મોટામાં મોટી હોટલ તાજમહેલ, ઓબેરોય, આ બધી હોટલોમાં બધા ઉભા ઉભા જમે, અને ઉભા ઉભા જમે ને બફેલો ડિનર કે બફેટ ડિનર, બુફે સિસ્ટમ. બફેટ અને બુફે આ બે એક સમન્વય શબ્દ છે, પણ અમારા ગુરુ મહારાજ કે બુફે સિસ્ટમ નથી, બફેલો સિસ્ટમ છે. ભેંસ જેમ ઊભી ઊભી ખાતી હોય ને એમ બધા ખાતા હોય ઉભા ઉભા. ક્યારે સાંભળ્યું કે કોઈ બ્રાહ્મણ ઉભા ઉભા ખાતા હતા? ક્યારે નહીં, હંમેશા ભોજન બેઠા બેઠા લેવું જોઈએ. મોહિને કીધું એક કામ કરો, એક જગ્યાએ બેસીને હું તમને આપું. એક હોલમાં લઈ ગયા. અસુરોને કીધું જો એક કામ કરો, તમે લોકો મને બહુ ગમો છો, ત્યાં તો બે ત્રણ તો મૂર્છિત થઈ ગયા, ઘાયલ થઈ ગયા. ઓહો, અમને કીધું. મોહિને કીધું એક કામ કરો, મારે તમને અમૃત પીવડાવવું છે, એટલે તમે છે ને બધા અલગ બેઠજો અને દેવતાઓને અલગ રાખજો. ચાર પાંચ જણા કે હે દેવતાઓ બધા આંબે આંબે, આપણે બધા આંબી આવો, બે ભાગ પાડી દીધા. પછી મોહિની જે બે ત્રણ અસુર હતા ને મોટા મોટા, એને બોલાવીને કીધું જો આ અમૃતમાં છે ને પતલો પતલો ભાગ ઉપર છે, હું પેલા દેવતાઓને પતલું પતલું અમૃત પીવરાવી લઉં, ઘટ્ટ અમૃત છે હું તમને પછી પીવરાવીશ, કોઈ વાંધો નહીં તમ તારે, તમે પીવરાવી દો પેલા દેવતાઓને, આને આને રવાના કરો, પછી આપણે આરામથી પીશું. પરવાનગી આપી અને મોહિની ભગવાને ચાલુ કર્યું. ધીરે ધીરે બધા દેવતાઓને અમૃત પીવરાવતા જાય, પીવરાવતા જાય. અસુરોના પક્ષમાં રાહુ નામનો એક અસુર બેઠો હતો, એને જોયું કે આ તો ભગવાન વિષ્ણુ છે, દેવતાઓનો પક્ષ લઈ રહ્યા છે, એટલે દેવતાઓનું રૂપ લઈ સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવીને બેસી ગયો. સૂર્યનો વારો આવ્યો અમૃત પીતા હતા, અને સૂર્ય પછી જ્યારે એ રાહુનો વારો આવ્યો, સૂર્યને ખબર હતી આ અસુર છે, પણ મોહિનીએ અમૃત આપી દીધું, અને અમૃત આપીને ઓલો પીવા માંડ્યો ત્યારે સૂર્યએ ઈશારો કર્યો, હા આ ઓલો અસુર છે. મોહિનીને ખબર પડતા જ હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરી એ રાહુનું ડોકું કાપી નાખ્યું. કહેવાય છે કે અમૃત પી લીધું હતું, ગળા સુધી પહોંચ્યું હતું, એટલે એનું મસ્તક જે છે એ અમર થઈ ગયું. પણ સુખદેવ ગોસ્વામી આ કથાના અંતમાં કહે છે કે રાહુએ જોયું કે આ સૂર્ય અને ચંદ્રમાએ, ચંદ્રમાને કારણે ભગવાને મારું મસ્તક કાપ્યું છે, એ દિવસથી રાહુની શત્રુતા થઈ ગઈ, એટલે આજે પણ આ રાહુ સૂર્ય પાસે, સૂર્યની પાછળ એને ખાવા માટે જાય એને સૂર્ય ગ્રહણ કહેવાય છે, અને રાહુ ચંદ્રને ખાવા માટે જાય એને ચંદ્ર ગ્રહણ કહેવાય છે, જે આજે પણ થાય છે. ત્યારબાદ આ સમુદ્ર મંથન કથાથી બહુ સુંદર સિદ્ધાંત જાણવા જેવી વાત તો એ છે ભક્તો, તમે વિચાર કરો સમુદ્ર મંથનમાં જેટલી મહેનત દેવતાઓએ કરી હતી એટલી જ મહેનત અસુરોએ કરી. બરાબર મહેનત, બંને ગુણોમાં બરાબર હતા. શિક્ષણ પણ બરાબર પ્રાપ્ત કર્યું હતું, મહેનત પણ બરાબર, પણ ફળ માત્ર દેવતાઓને મળ્યું. આ સંસારમાં આપણે ગમે એટલી મહેનત કરતા હોઈ પણ મહેનતનું ફળ માત્ર ભગવાનના ભક્તોને જ મળે છે. એટલે ફળ પ્રાપ્ત કરવું હોય તો સંસારના કાર્યોની સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરવી જોઈએ. હરે કૃષ્ણા કૃષ્ણા
હરે હરે, હરે રામ 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 હરે હરે.
તો આવી રીતે 14 મન્વંતરની કથા સંભળાવે અને સંભળાવી સુખદેવ ગોસ્વામી કથાનું વર્ણન કરે કે દેવતાઓએ અમૃત પીધું અને અમૃત પીધા બાદ એ સ્વર્ગમાં, સ્વર્ગને પ્રાપ્ત થયા. અને દેવતાઓ સ્વર્ગમાં જઈ સ્વર્ગના ભોગવિલાસમાં એટલા પડી ગયા ભગવાનને ભૂલી ગયા. અને અહીંયા બલિ મહારાજ દેવતાઓનું મહાસંગ્રામ યુદ્ધને કારણે બલિ મહારાજનું મૃત્યુ, હજારો અસુરો મરી ગયા, પણ અસુરોના ગુરુ શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા જાણતા હતા. મૃત સંજીવની વિદ્યાથી શુક્રાચાર્ય બલિ મહારાજ અને જે અસુરોના હાથ પગ નહોતા કપાણા એવા અસુરોને જીવિત કર્યા. જીવિત કરાવી શુક્રાચાર્ય બલિ મહારાજને બહુ સુંદર યજ્ઞ કરાવ્યો. ભૃગુવંશીના બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ કરાવ્યો. યજ્ઞ દ્વારા એ યજ્ઞમાંથી એક બહુ સુંદર રથ નીકળ્યો. એ રથની સાથે સાથે બલિ મહારાજે બહુ સુંદર યજ્ઞ કર્યો છે. અને યજ્ઞમાંથી ભૃગુવંશી બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરવા માંડ્યા, વિશ્વજીત નામનો યજ્ઞ, યજ્ઞમાંથી અગ્નિદેવતા તૃપ્ત થઈ યુદ્ધની સામગ્રી આપી. ઇન્દ્રના રથ જેવો સોનાનો રથ અને ઘોડા પ્રદાન કર્યા. અને યજ્ઞ સાક્ષાત પ્રહલાદ મહારાજ પ્રગટ થયા. મહાભાગવત પ્રહલાદ મહારાજ પ્રગટ થઈ બલિ મહારાજને વિજય માળા પહેરાવી. કલ્પના કરો ભક્તો, મહાભાગવત પ્રહલાદ મહારાજ જેના ગળામાં માળા પહેરાવે એ તો આ દુનિયામાં ગમે ના વિજય થઈ જાય. અને આમ બલિ મહારાજ શસ્ત્રોથી સજ્જ થઈ દેવતાઓ ઉપર ચડાઈ કરી. અને એ સમયે દેવતાઓ ભોગ વિલાસમાં લાગી ગયા. અને ત્યાં જઈ બૃહસ્પતિએ કીધું કે જો આપણે આપણા પ્રાણ બચાવવા હોય, પ્રાણ બચાવવા હોય તો ભાગો સ્વર્ગને છોડીને. બધા દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગી ગયા. અને બલિ મહારાજ ફરીથી સ્વર્ગના રાજા બન્યા. જ્યારે ઇન્દ્રને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા, બલિ મહારાજ રાજા બન્યા, ત્યારે અદિતિ કશ્યપજી પાસે આવે. કશ્યપજીને પ્રાર્થના કરે કે તમે મને એક એવો પુત્ર આપો જે પુત્ર ઇન્દ્રને રાજ્ય પાછું અપાવે. અરે કશ્યપ ઋષિ અદિતિને પયોવ્રતનો ઉપદેશ આપે. દેવી 10 દિવસનું પયોવ્રત કરજે, 10 દિવસ સુધી દૂધ પીને જીવન વ્યાપન કરવાનું. સુવર્તી ખોડેલી માતીને શરીર ઉપર લગાડી નદીમાં સ્નાન કરી રોજ 2 બ્રાહ્મણને બોલાવી યજ્ઞ કરાવવા. ભગવાન રામનો જન્મ થયો છે. વાસ્તવમાં એનું નામ ઉપેન્દ્ર હતું. ઉપેન્દ્રના ઇન્દ્રના નાના ભાઈ હોવાને કારણે ઉપેન્દ્ર, પણ જન્મથી એનું કદ બહુ નાનું હોવાને કારણે સંસારના લોકો એને વામન કહે છે. ભગવાન વામનનો જન્મ થયો. અને બીજી બાજુ શુક્રાચાર્યએ બલિ મહારાજને કીધું હતું કે હે બલિ, આપણે યુદ્ધ કરીને સ્વર્ગ જીત્યા છીએ, પણ જો લીગલી આપણે સ્વર્ગમાં રાજ કરવું હોય ને તો 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડશે. અને આપણે 100 અશ્વમેઘ યજ્ઞ કરી નાખ્યા પછી ભગવાને આપણને સ્વર્ગમાંથી નહીં હટાવી શકે. ત્યારે શુક્રાચાર્ય દ્વારા 99 અશ્વમેઘ યજ્ઞ સમાપ્ત થયા અને 100મો અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ છે. જો આ યજ્ઞ સંપન્ન થઈ જાય તો બલિ મહારાજ ઇન્દ્ર બની જાય. પણ આ વાત ભગવાન વામનને ખબર પડી. ખબર પડતાની સાથે ભગવાન વામન બલિ મહારાજ પાસે ભિક્ષા માંગવા જાય છે. ભગવાન વામન બલિ મહારાજ પાસે જાય, બલિ મહારાજના દ્વારે ઊભા છે અને દ્વારપાળ બલિ મહારાજને ખબર આપે કે એક બ્રાહ્મણ આવ્યા છે. બલિ મહારાજ યજ્ઞ બંધ કરીને ઊભા થાય અને ઊભા થઈ બ્રાહ્મણના ચરણોમાં પ્રાર્થના કરે કે હે બ્રાહ્મણ દેવતા, તમે મારા દ્વારે પધાર્યા છો. બલિ મહારાજ બેઠા છે, ભગવાન વામન પણ બેઠા છે. બ્રાહ્મણ દેવતા, તમે મારા દ્વારે પધાર્યા છો, બોલો તમારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણ દેવતા કે, બ્રાહ્મણ દેવતા મૌન હતા. જ્યારે બ્રાહ્મણ કાંઈ ન બોલ્યા ત્યારે બલિ મહારાજ સામેથી કે, બોલો તમારે શું, તમારે ધન જોઈએ છે? તમને જોતું એટલું ધન આપી દઉં. ત્યારે શુક્રાચાર્ય ઊભા છે. બલિ મહારાજ વારંવાર પૂછ રહે હૈ, પ્રભુ ક્યાં કરે, ક્યાં ચાહીએ આપકો, જો ચાહીએ વો માંગો. મુજે લગતા હૈ આપકા વિવાહ નહીં હુઆ હૈ, આપકો એક છોટી સી પત્ની ચાહીએ હૈ. બ્રાહ્મણ ને ના કહા તો બલિ મહારાજ સોચને લગે, હા આપ બ્રાહ્મણ હો, લગતા હૈ આપકો ભોજન ચાહીએ. સંસારમાં આપણે જોઈ છે ને, બ્રાહ્મણ ઘરે આવ્યા હોય, તમે ને ગમે એટલા પૈસા આપો પણ જ્યાં સુધી લાડવા ન ખરાવો ત્યાં સુધી પ્રસન્ન ન થાય. ભોજન સિવાય વિચાર કર્યો કે ભોજનની જરૂર છે. બ્રાહ્મણ ના પાડે. જ્યારે બલિ મહારાજ વારંવાર પૂછે ત્યારે બ્રાહ્મણ કે, હે બલિ મહારાજ, મારે ખાલી 3 ડગ ભૂમિ જોતી છે, 3 પગલા ભૂમિ જોતી છે. બલિ મહારાજ કે, કઈક વધારે માંગો, તમે મારું નામ પાણીમાં મળાવી દેશો. આ તમારા નાના નાના 3 પગલા. બ્રાહ્મણ કે, જો હું સંતોષી બ્રાહ્મણ છું, હું સંતોષી બ્રાહ્મણ છું અને મારે જેટલું જોઈતું એટલું જ માંગુ છું, તમે મને 3 ડગલા ભૂમિ આપો. બલિ મહારાજ કે, અમારા અસુર છે ને બહુ મોટા મોટા હાઈટ વાળા છે, એના ડગલા આપું. બ્રાહ્મણ ના પાડે. બ્રાહ્મણ કે, બસ મારા 3 ડગલા જેટલી ભૂમિ જોઈએ છે મને. બલિ મહારાજ કે, ઠીક છે, હું સ્વીકાર કરું છું. બલિ મહારાજ હાથમાં પાણી લઈ પ્રતિજ્ઞા લે, વચન આપે કે તમને હું 3 ડગલા આપવા માટે તૈયાર છું, તમને મને હું તમને 3 ડગલા આપવા માટે તૈયાર છું. આટલું સાંભળતા શુક્રાચાર્ય દોડતા દોડતા આવે, બલિ તમે શું કરો છો, તમને ખબર નથી, આ બ્રાહ્મણના વેશમાં વિષ્ણુ છે અને આ વિષ્ણુ તમારું બધું લઈને ચાલ્યા જશે. પણ બલિ મહારાજ તો આજે ધન્યાથી ધન્ય છે. બલિ મહારાજ કે બ્રાહ્મણ મારા આંગણે આવ્યા છે અને કદાચ જો આ વિષ્ણુ પણ હોય ને તોય હું એને મારું સર્વસ્વ આપવા માટે તૈયાર છું. શુક્રાચાર્ય વારંવાર ખીજાય, વારંવાર ધિક્કાર આપે, પણ બલિ મહારાજ એના ગુરુ શુક્રાચાર્યને ત્યાગી દે. જે શુક્રાચાર્યએ બલિ મહારાજને મૃત્યુની અવસ્થાથી જીવિત કર્યા હતા એવા શુક્રાચાર્યને બલિ મહારાજ ત્યાગી દે, શુક્રાચાર્ય ત્યાંથી નીકળી જાય. અને અહીંયા ભગવાન વામન ધીમે ધીમે ઊભા થાય અને ઊભા થઈ 1 ડગલે આ પૃથ્વીની નીચેના અતલ વિતલ ધલાતલ પાતાલ રસાતલના બધા લોકને માપી લે, બીજા ઢગલે આ પૃથ્વીની ઉપર જનલોક મરલોક તપલોક સિદ્ધ લોક બધા લોકોને માપી પૂછે ત્રીજો પગલું ક્યાં મૂકું, ત્યારે બલિ મહારાજ કે મારા માથા ઉપર તમે ત્રીજું ડગ મૂકી દો પ્રભુ, મારા માથા ઉપર. બલિ મહારાજ કી, રાવણ ભગવાન કી. બલિ મહારાજ ભગવાન વામન ને કે પ્રભુ આ સંસારમાં દાન દેવા વાળો મોટો કે દાન મોટું, પૈસા મોટા કે પૈસા દેવા વાળો મોટો, ત્યારે ભગવાન કે આ સંસારમાં પૈસા કરતા પૈસા દેવા વાળો મોટો, ત્યારે બલિ મહારાજ કે હું દેવા વાળો હજી જીવતો છું, તમે મારા મસ્તક ઉપર પગ મૂકો. ભગવાન વામન બલિ મહારાજના મસ્તક ઉપર પગ મૂકે છે. ભગવાન વામન કી, બલિ સમર્પણ કી, બલિ સમર્પણ કી જય. આવી રીતે ભગવાન વામન બલિ મહારાજના મસ્તક ઉપર પગ મૂકી બલિ મહારાજને બાંધી ખુરશી ઉપર બેસાડી દે છે. બંધાયેલા છે બલિ મહારાજ અને ઈ વખતે બલિ મહારાજ અને એમની પત્ની ભગવાન વામનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આજે હું ધન્ય થઈ ગયો, આજે અમે ધન્ય થઈ ગયા ભગવાન આપના ચરણ. સંસારના મોટા મોટા યોગી હજારો હજારો જન્મ સુધી પણ તમારા ચરણને જોઈ નથી શકતા, મોટા મોટા ધ્યાની એના ધ્યાનમાં પણ તમારા ચરણને નથી લાવી શકતા, એવા તમારા શ્રી ચરણ આજે તમે મારા મસ્તક ઉપર મૂક્યા છે, હું ધન્યાથી ધન્ય થઈ ગયો પ્રભુ. બલિ મહારાજ આજે ધન્ય બન્યા છે, પ્રસન્ન છે. ત્યારે ભગવાન વામન બલિ મહારાજને કે બલિ હું તારા સમર્પણથી પ્રસન્ન છું. બલિ મહારાજ આત્મસમર્પણ ભક્તિના આચાર્ય છે અને ભગવાન વામન બલિ મહારાજને કે હું તમને સુતલ લોકના રાજા બનાવું છું અને આવતા મન્વંતરમાં તમે આ સંસારના ઇન્દ્ર બનશો. પણ બલિ મહારાજ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ તમે મને જો સુતલ લોકનો રાજા બનાવશો તો ત્યાં મને ભક્તોનો સંગ નહીં મળે, તમારી યાદ નહીં આવે. ત્યારે ભગવાન વામન બલિ મહારાજને કે હે બલિ તારા સમર્પણથી હું એટલો પ્રસન્ન છું, તું સુતલ લોકનો રાજા બનીશ અને સુતલ લોકનો દ્વારપાળ હું બનીશ. ધન્ય થઈ ગયા. આવી રીતે બલિ મહારાજે સમર્પણ કર્યું. ભગવાન વામને બલિ મહારાજ પાસેથી સ્વર્ગ લઈ પોતાના ભાઈ ઇન્દ્રને આપ્યું અને સંસારમાં જય જયકાર થઈ ગયો. હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણા કૃષ્ણા હરે હરે હરે
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ નાચે ભગવાન કા જન્મ હુઆ. જય હો પ્રેમાનંદે.